તારીખ 5/3/1999 શ્રી સમયસર ગાથા 31 અને 32 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 366
શ્રી સમયસર પરમાર્થી જીવ અધિકાર ને 31મી ગાથાના ટીકા ચાલે છે. જ્ઞાન સ્વભાવી આત્માના અવલંબને જેને ઇન્દ્રિયોને જીતી છે, ઇન્દ્રિયોમાં ત્રણે લઈ લેવા, દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો. એ ભેદ જ્ઞાન પૂર્વક જીતવું થાય છે. પોતાનું અસંગપણું અને પોતાનો ચૈતન્ય શક્તિની પ્રતીતિ અને સ્વરૂપનું અવલંબન, આવા ભાવનું કોઓર્ડિનેશન હોય છે. શ્રદ્ધાનું અવલંબનનું અને અસંગપણાનું અનુભવ એક વિશિષ્ટ વાત એ કરીને દોહરાવું છું કે આત્મા જે અસંગ ચૈતન્ય છે એ સ્વયમેવ અનુભવમાં આવે એવો છે. જો પાત્ર થઈને દેખે તો બધાને અનુભવમાં આવતો નથી, પણ જે કોઈ પાત્ર થઈને એટલે યોગ્યતાવાન થઈને, પાત્રનો અર્થ એ છે યોગ્યતાવાન થઈને અંતરંગમાં દેખે તો જેવું છે એવું દેખાય છે. જેવું છે એટલે જેવું અસંગપણું છે ચૈતન્યનું તેવું જ અસંગપણું દેખાય છે. અને પોતાની ભિન્ન ચૈતન્ય સત્તાનું અવલંબન આવે છે એવી રીતે જ્ઞાન થાય છે. અસંગપણું છે છતાં નથી દેખાતું, એનું કારણ જીવને મોહ છે અથવા આસક્તિ છે. સુખ બુદ્ધિ એ કરીને આસક્તિ છે, તેથી પોતાનું ચૈતન્ય અસંગ હોવા છતાં પણ અસંગપણું દેખાતું નથી. સ્વભાવનું જે અસંગપણું છે એ અંતરંગ વિષય છે. જીવની સુખ બુદ્ધિ આસક્તિના ભાવો છે તે બાહ્ય ભાવો છે. જ્યારે બાહ્ય પરિણામ એ પ્રકારના ચાલે છે ત્યારે અંતરંગમાં રહેલું જે અસંગપણું ન દેખાય એ સ્વાભાવિક છે. નહીતર છે તો ખરું જ અંતરંગ. પણ જે જીવ મોહને પાતળો પાડીને યોગ્યતાવાન થઈને, યોગ્યતાવાન થઈને એટલે મોહને પાતળો પાડીને, એનું નામ જ પાત્રતા. અંતરંગમાં દેખે તો પોતાનું અસંગપણું, નિજ ચૈતન્ય સત્તાનું ભિન્નપણું સ્પષ્ટ છે તેથી માલુમ પડે છે અને નિજ સત્તાનું અવલંબન આવે છે. એ રીતે જીવને જીતેન્દ્રિયપણું પ્રાપ્ત થાય છે. જ્યારે જીતેન્દ્રિયપણું પ્રાપ્ત થાય છે ત્યારે જ્ઞાન જ્ઞેયને જાણતા જ્ઞેયનું એકત્વ કરે છે, જ્ઞેયનું અવલંબન લઈ લે છે. એવો જે દોષ છે એ દોષને જ્ઞેય જ્ઞાયક શંકર દોષ અહીંયા શાસ્ત્ર ભાષાથી કહે છે. જ્ઞેય જ્ઞાયક શંકર દોષ એટલે જ્ઞાન અને જ્ઞેય ભિન્ન હોવા છતાં એનું અભિન્નપણું, મિશ્રપણું, શેભેળપણું અનુભવ ગોચર થવો, એકત્વપણો અભિન્નપણો અનુભવ ગોચર થવો, તે શંકર દોષ છે. જ્ઞાન જ જ્ઞેયની સાથે મુખ્ય કરે છે ને, જ્ઞાન જ જ્ઞેયને મુખ્ય કરે છે ને, મુખ્ય કોણ કરે છે? જ્ઞાન કરે છે. જ્ઞાન જ્ઞાન જ્ઞેય સાથે પોતાનું એકત્વ પણ અનુભવ કરે છે. અનુભવ કરવો એ જ્ઞાનનું કાર્ય છે, જ્ઞેયનું કાર્ય નથી. જ્ઞેયની સાથે પોતાપણો એકત્વ પણ અનુભવ કરે છે, એટલે બેને એક અનુભવે છે, એ શંકર દોષ છે. ખબર રહેતી જ નથી. આ તો જ્ઞાની કહે છે કે જો તારો દોષ આવો થાય છે, જેને એવો દોષ થાય છે એને તો એ ક્યાં દોષ સમજાય છે? આ તો જ્ઞાની છે, અનુભવી છે, એ આ વિષય ઉપર હાઇલાઇટ આપે છે અને સમજાવે છે કે જો આવી રીતે દોષ થાય છે. આ નથી ફોકસ લાઇટ હતી, અમુક જગ્યાએ બરાબર લાઈટ મૂકે એટલે એ વસ્તુ ચોખ્ખી દેખાય, એના જેવું છે. કીધું તને ક્યાં ભૂલ થાય છે? સામે પદાર્થો તો જે છે એ છે પંચેન્દ્રિયના વિષયો, પણ તને પોતાને સુખ બુદ્ધિ હોવાથી, એટલે સુખનો નિશ્ચય હોવાથી આસક્તિના પરિણામ થાય છે, અને એ આસક્તિના પરિણામથી એનું અવલંબન આવે છે. મને ગળ્યું લાગ્યું, મને સારું લાગ્યું, આવું જે અવલંબન આવે છે એને લીધે જ્ઞેયજ્ઞાયક શંકર દોષ થાય છે. એ તો જ્ઞેય હતા, માત્ર જ્ઞેયભૂત પદાર્થો. એ પદાર્થો તો જ્ઞેય છે, પણ તારી ઇન્દ્રિયો પણ જ્ઞેય છે, એ પણ તારું સ્વરૂપ નથી. અને ભાવેન્દ્રિયો પણ જ્ઞેય છે એમ કેવું છે, ત્રણેયને લઈ લીધા. શાસ્ત્રનો વિષય તાત્વિક હોવાથી, આ શાસ્ત્રનો વિષય તાત્વિક હોવાથી જીતેન્દ્રિય પણ સર્વાંગે કેવી રીતે હોય એનું પ્રતિપાદન કર્યું છે. લોકમાં તો ઇન્દ્રિયના વિષયોને ત્યાગે એટલે જીતેન્દ્રિય થઈ ગયો. કે ચાલો મારે આજથી પછખાણ છે કે મીઠાઈ ન ખાવા, ન ખાવી, કોઈ ગળપણ ન ખાવો, એટલે જાણે રસના ઇન્દ્રિય જીતી લીધી. ઓલા બિલ્વ મંગળે આંખો ફોડી નાખી, સુરદાસ થઈ ગયો, તો કે એને ઇન્દ્રિયને જીતી લીધી, ખોટી વાત છે. ત્રણેય ઉપર વિજય મેળવે, અને ત્રણેય ઉપર વિજય મેળવે એ તો એક વિભાગ થયો. બીજા વિભાગમાં પોતાના સ્વરૂપનું અવલંબન લે છે, પોતાનું ભિન્નપણું અસંગપણું જાણીને, પોતાનું સામર્થ્ય જાણીને અવલંબન લે છે. ભિન્નપણું જાણતા અવલંબન આવે છે. કેમ કે અભિન્નપણામાં અવલંબન હતું, ત્યાં અભિન્નપણું જાણતા એનું અવલંબન આવતું હતું પર પદાર્થ. હવે ભિન્નપણું જાણતા એ અવલંબન છૂટે છે, એ અવલંબન છૂટે તો નિજાવલંબન આવે. ત્યાં અવલંબન રહે અને અહીંયા પણ અવલંબન આવે એમ બે વાત નથી બનતી, બે જગ્યાએ અવલંબન નથી રહેતો.
અવલંબન આવે છે માટે છૂટે છે
ના, છૂટે છે એટલે અવલંબન આવે છે. કેમ કે પહેલા તો ત્યાં પહેલા પરના અવલંબનમાં પકડાયેલો હતો, એટલે એ વસ્તુ તો હતી જ. એ છૂટે નહીં ને આવે એ તો કેવી રીતે બને? ભલે એક કાળે, જે કાળે છૂટે તે કાળે આવે, પણ કહેવાય એમ કે છૂટે એટલે આવે. એક કાળ હોય તો એટલે અંધારાનું જવું અને અજવાળાનું થવું એક જ કાળ છે. પણ અંધારું પહેલેથી હતું, અજવાળું પહેલેથી નહોતું, માટે એને એવી રીતે કહેવામાં આવે છે. અથવા પ્રેક્ટિકલ સાઈડથી જોઈએ તો જીવ વિભાવમાં ઊભો છે, એ વિભાવમાં ઊભો છે એનું ધ્યાન નથી એને, એ તો એમ સમજે છે કે હું મારી ફરજ બજાવું છું, કુટુંબની ફરજ બજાવું છું, સમાજની ફરજ બજાવું છું, શરીર ધર્મ બજાવું છું, ફલાણું એ બધું બરાબર જ માને છે, જે કામ કરે છે એ બધું હાથ બરાબર, હું બરાબર કરું છું એમ જ માનીને ચાલે છે બધા. ત્યારે એને પહેલાં એ સમજવું પડે છે કે અહીંયા ભૂલ છે, ભૂલ તો અહીંયા થાય છે. પછી એ ભૂલ ભાંગવા માટે અવલંબન કોનું લેવું એ એક બીજો વિષય છે પાછો, એમાં પોતાના સ્વરૂપનો વિષય છે. એ સ્વરૂપ પણ સાથે સાથે સમજાવવામાં આવે છે ત્યારે અહીંથી અવલંબન છૂટીને અહીંયા આવે છે. જે પર્યાય પરના અવલંબને હતી તે વળે છે, પાછી વળે છે, તે પર્યાય પોતે જ પડતો મારીને સ્વરૂપનું અવલંબન લીએ છે એમ છે. પછી કોઈ વાર એમ કહેવાય કે સ્વરૂપનું અવલંબન લીધું એટલે ઓલું અવલંબન છૂટ્યું, એમ પ્રતિપાદન કરવામાં દોષ નથી, પણ જ્યાં ઊભો છે ત્યાંથી આગળ ચાલશે ને, ઊભો છે ક્યાંક ને પગલું ક્યાંક ભરે એમ તો બને નહીં, જ્યાં ઊભો છે ત્યાંથી જ એક ડગલું આગળ ચાલવું પડે. એમ વિભાવ ઊભો છે તો વિભાવથી પાછો વળવો પડે, રસનો તો પકડ તો રસ જ કરે છે, મુખ્યતા વજન તો રસથી જ આવે છે, રસ તોડવો જ પડે. રસને ન સમજે, ન પકડી શકે તો કોઈ રીતે જીવને પોતાનો દોષ મટે જ નહીં, કેમકે દોષની શક્તિ તો રસમાં છે, એ શક્તિને તોડ્યા વગર મટે કેવી રીતે, પહેલા જ રસ તોડવો પડે. એવો દોષ રગડો દૂર થવાથી એકત્વમાં ટંકોત્કીર્ણ એટલે પોતાના સ્વરૂપમાં એકાકાર છે, કોતરેલી મૂર્તિ જેવો પોતાના સ્વરૂપમાં આત્મા એકાકાર છે, જ્ઞાન સ્વભાવી છે, તે સ્વભાવ વડે સર્વ અન્ય દ્રવ્યોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને અનુભવે છે, ત્યારે અન્ય દ્રવ્યોથી પોતાનો ભિન્ન અનુભવ થાય છે. જ્ઞાન સ્વભાવ વડે દોષ દૂર થવાથી, શું વાત લીધી, દોષ દૂર થવાથી એમ લીધું ને, કેમ કે દોષમાં પહેલા ઊભો હતો, એ દોષ દૂર થવાથી જ્ઞાન સ્વભાવ વડે એટલે જ્ઞાન સ્વભાવના અવલંબન વડે અન્ય દ્રવ્યોથી પરમાર્થે એટલે વાસ્તવિકપણે જુદા એવા પોતાના આત્માને અનુભવે છે. અનુભવે છે તે જીતેન્દ્રિય જીન છે, અનુભવે છે તે નિશ્ચયથી ખરેખર જીતેન્દ્રિય જીન છે. જ્ઞાન સ્વભાવ અન્ય અચેતન દ્રવ્યોમાં નથી, તેથી તે વડે એટલે જ્ઞાન સ્વભાવ વડે આત્મા સર્વથી અધિક જ છે અથવા સર્વથી જુદો જ છે. અધિક શબ્દ બે ભાવને સૂચવે છે, એનાથી મહાન પણ છે, એનાથી જુદો પણ છે, અને તેથી આત્મા જ ઉપાદેય છે, બીજું કાંઈ અન્ય પદાર્થ ઉપાદેય નથી. હવે એ જુદો છે, અધિક છે, મહાન છે તે કેવો છે, કે આ વિશ્વની ઉપર તરતો, ઉપર તરતો એટલે જાણવા છતાં વિશ્વના પદાર્થોને જાણવા છતાં કોઈ પદાર્થો સાથે ભળતો નથી, મળતો નથી. પાણીની બાલદીમાં તેલના ટીપા નાખો એટલે ઉપર તરે, પાણીમાં તેલ ભળે નહીં, એમ જ્ઞાન છે એ આખા વિશ્વને જાણે તો પણ વિશ્વમાં ભળે નહીં. જ્ઞાન જ્ઞાન નજરીએ નેત્ર જેવું છે, જેમ આંખ છે એ ગમે તેટલું જાણે તો પણ આંખમાં કાંઈ આવે નહીં. આંખમાં જણાય બધું પણ આંખમાં કાંઈ આવે નહીં. અમે ડુંગરા હોય તો ડુંગરા જણાય, મકાન હોય તો મકાન ને, સમુદ્ર હોય તો સમુદ્ર, આંખમાં કાંઈ ન આવે. જ્ઞાન એવું છે. એટલે આખા વિશ્વને જાણતો હોવા છતાં વિશ્વથી જુદો તરતો, તરવામાં અડવાપણું નથી એમ કે છે. આપણે રસ્તામાં ચાલીએ છીએ, આટલો બધો ટ્રાફિક છે રસ્તા ઉપર, કેવી રીતે ચાલીએ છીએ? તરીને ચાલીએ છીએ. કેવી રીતે? તરીને ચાલીએ છીએ. રસ્તો ક્રોસ કરવો હોય તો પણ તરીને ચાલીએ છીએ. એમ જ્ઞાન છે એનું ટ્રાફિક અનેક જ્ઞેયો છે, અનેક જ્ઞેયોનું પરિણામ તે જ્ઞાનનો ટ્રાફિક છે. જ્ઞાન તરીને ચાલે છે, એવો જ જ્ઞાનનો સ્વભાવ છે. આ વિશ્વની ઉપર તરતો પ્રત્યક્ષ પ્રકાશમાં, પ્રત્યક્ષ સદાય પ્રકાશમાં. પ્રત્યક્ષ ક્યાં પ્રકાશમાન? કે અંતરંગમાં પ્રકાશમાન. કેમ કે જ્ઞાન સ્વભાવ છે એ આત્માનું અંતરંગ છે. આત્માનું એ અંતરંગ છે. એક પદાર્થને બે અંગ છે, એક અંતરંગ અને એક બાહ્ય અંગ. બાહ્ય અંગની અંદર પર્યાયો છે, વિભાવો છે, રાગ દ્વેષ મોહ છે, એ બધું છે. અંતરંગની અંદર એકલો સામાન્ય શક્તિરૂપ સ્વભાવ છે, એ સદાય અંતરંગમાં પ્રકાશમાન છે. કેમ શા માટે પ્રકાશમાન છે? ઉદ્યોતપણાથી. આ વિષય થોડો અનુભવનો છે. જે કોઈ આત્મા અંતર્મુખ થઈ શકે એને પોતાના સ્વરૂપનું ઉદ્યોતપણું જણાય છે. સદાય ઉદ્યોત છે એવું જણાય છે, નિત્ય ઉદ્યોત સ્વરૂપ છે એમ જણાય છે. છઠ્ઠી ગાથામાં એ શબ્દ વાપર્યો છે, જે નિત્ય ઉદ્યોતપણાથી સ્વતઃ સિદ્ધ છે એમ લીધું છે. છ છ ગાથામાં એ શબ્દ વાપર્યો છે. કદી વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે, નિત્ય ઉદ્યોત રૂપ હોવાથી ક્ષણિક નથી, સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. બે વાક્યને એક વાક્યમાં સમજો કે જે સદાય નિત્ય એટલે સદાય ઉદ્યોતપણાથી અંતરંગમાં પ્રકાશમાન છે. આમ તો સૂર્યનું બીજું નામ ઉદ્યોતકર છે, શાસ્ત્રીય ભાષામાં. આ સૂર્ય છે ને, સૂર્ય એનું બીજું નામ ઉદ્યોતકર છે. ઉદ્યોત એટલે પ્રકાશ. પ્રકાશ પણ હોવાથી પ્રકાશમાન છે. ઠીક. હવે આપણને પ્રકાશનો કોન્સેપ્ટ ઉદ્ગળ પ્રકાશનો છે. સૂર્યનો પ્રકાશ, ચંદ્રનો પ્રકાશ, દીવા બત્તીનો પ્રકાશ, શું એથી વળી બહુ સૂક્ષ્મ જોઈએ તો હીરા મોતીનો પ્રકાશ, મણીનો રત્નનો પ્રકાશ, શું સોનાનો પ્રકાશ, સોનાનું તેજ, એ બધું આપણે જોઈએ છીએ. એવું બિલકુલ નહીં. એવી કોઈ કલ્પના નથી કરવાની, કેમ કે એ રૂપીપણું છે, એમાં કોઈને કોઈ રંગ અથવા વર્ણ હોય છે. આત્મા છે એમાં વર્ણ અથવા રંગ નથી, શું એ કલ્પના નથી કરવાની. થોડુંક સમજવું હોય તો થોડા શબ્દો એના એવા છે કે જેટલા પ્રકારના પ્રકાશો છે એ પ્રકાશો છે એવું કોઈ પ્રકાશનાર છે, ત્યાંથી પકડો પ્રકાશ. ફરીથી આ બધા પ્રકારના પ્રકાશોનો પ્રકાશનહાર કોઈ છે એવો એનો પ્રકાશ છે. ઉદ્યોગપણાથી ઉદ્યોગપણાનો અનુભવ થાય, પ્રકાશમાનપણાનો અનુભવ થાય. એક બીજી વાત લઈએ, થાય એટલું સ્પષ્ટ કરીએ આપણે. આવરણ છે ને એ પર્યાયને છે. આવરણપણું અને નિરાવરણપણું એની મર્યાદા પર્યાય સુધીની છે. મૂળ જે વસ્તુ છે એને આવરણ નથી, મૂળ વસ્તુને આવરણ નથી, એટલે નિરાવરણપણું થવાનો પણ સવાલ નથી. ત્યાં મૂળ વસ્તુ જેવી છે એવી જ છે સદાય, એટલે સૂરજ ઉગ્યો એમ કહેવાય પણ ઉગ્યો નથી ખરેખર. નજરની મર્યાદામાં આવ્યો એટલે ઉગ્યો કીધો, નજરની મર્યાદા બહાર ગયો એટલે આથમો એમ કીધો. સૂર્ય ઉગ્યો નથી ને આથમો નથી, સૂર્ય નવો ઉગતો નથી, નવો આથમતો ઉગેલો આથમતો નથી. પણ આપણી ચક્ષુ ઇન્દ્રિયની નજર મર્યાદા બહાર જાય ત્યારે આથમો, અને નજરની મર્યાદામાં આવ્યો ત્યારે ઉગ્યો એમ કહીએ છીએ. માણસ ની નજર નું માપ છે એની અંદર. કોઈ વાર બીજા થી બીજી વાત કરવી પડે છે. ઘડિયાળથી આપણે એમ કહીએ સવાર પડી, બપોર થઈ, હાંજ થઈ, પણ ઘડિયાળને શું લેવા દેવા છે? ઘડિયાળ ખોટવાઈ જાય કે સવાર બપોર હાંજ ન થાય. 12 વાગે ત્યારે ચોખવટ કરવી પડે કે દિવસના, કેમ કે ઘડિયાળમાં 2 વખત 12 વાગે છે, રાત્રે 12 વાગે છે ને દિવસે 12 વાગે છે. 12 વાગે એમ કહ્યું તો કે દિવસના કે રાતના એ કહો. હવે જે દિવસની વાત છે કે રાતની વાત છે ઘડિયાળ નથી કહેવી પડે છે, ઘડિયાળને કઈ લેવા દેવા છે જ નહીં. છતાં એવી રીતે કાળ મપાય છે, એવી જ રીતે સૂર્યાસ્ત અને સૂર્યોદય દિવસ રાતનો ભેદ પાડવો હોય તો કેવી રીતે પાડે? દિવસ રાતનો ભેદ તો એવી રીતે જ પાડે કે ઉગે ત્યારે દિવસ, આથમે ત્યારે રાત, એવી રીતે વ્યવહારમાં પદ્ધતિ ચાલે છે. બીજાથી બીજાની વાત કરવાની, વસ્તુ જેમ છે એમ છે, સૂર્ય ઉગતો નથી ને આથમતો નથી, એમ પર્યાયમાં અનુભવ થાય છે ત્યારે પર્યાયમાં પ્રગટ થાય છે એમ કહેવાય છે. વસ્તુ જ્ઞાન સ્વભાવ છે એ તો નિત્ય ઉદ્યોતપણાથી અંતરંગમાં સદાય પ્રકાશમાન જ છે. કોને? અંતરંગમાં એને જે દેખે તેને. આત્મા પ્રગટ જ છે એમ કહેવાય છે. અનુભવ પ્રકાશમાં એવો શબ્દ વાપરે છે કે આત્મા પ્રગટ જ છે. તો કે પેલા અપ્રગટ હતો કે ના, સદાય પ્રગટ જ છે અંતરંગમાં, કેમ કે જે છે એ છે તો અંતરંગમાં.
પ્રકાશ તો બહાર જોવાની વસ્તુ છે, ઉદ્યોગપણાનો પ્રકાશ પાંખ બંધ કરીને જોવાની વસ્તુ છે, તો પ્રકાશ બંધ રાખે જોવા,
એટલે જરાક સમજવું, કોશિશ કરો જેટલું સમજાય એટલું. વાત જરા એવી છે, સૂક્ષ્મ છે, વિષય તો સૂક્ષ્મ છે સ્વભાવનો. એક બીજો દ્રષ્ટાંત લઈએ. હીરાનો વેપાર કરતા હોય એને ખબર હોય, એને થઈ આવે દીપુભાઈ, કાચો હીરો જે કે છે એને બજારમાં રફ બોલાય છે. ભાષામાં શું કહેવાય છે? એને રફ કહેવાય છે. રફ જો તમે જોઈ હોય તો નદીના કાંકરા જેવી લાગે. કેવા કાંકરા? ઓલા બ્રાઉન કલરના, યલો કલરના, બદામી કલરના, જે જુદા જુદા કલરના કાંકરા નથી આવતા, સાવ કાળા કાંકરા નહીં, એકદમ વ્હાઇટ કાંકરા નહીં, પણ બ્રાઉનિશ આવે, યલોઇશ આવે, હું બદામી કલરના આવે, રેડિશ આવે, પિંકિશ આવે, એમ જુદા જુદા કલરના કાંકરા આવે છે. આ છોકરાઓ રમણ એવા, તમે રફ હાથમાં લ્યો તો તમને કાંકરા જ લાગે,
ખબર ન પડે.
આમાં હીરો છે એ ખબર ન પડે. હવે જેની નજર છે એવા જે ઝવેરી, હીરાને પરખવો સહેલો છે, રફને પરખવી સહેલી નથી. કેમ કે કાંકરો દેખાય છે. હીરો તો બધી બાજુથી પહેલ પાડીને એને પોલિશ કરીને પછી તમને દેખાડવામાં આવે છે, પોલિશ કરે છે. પોલિશ કરવામાં એવું પાતળું ચામડું આવે છે સસલાનું, એમાં ઘસે હીરાને, એટલે એની લાઇટ આવે. જેમ વાસણને ઘસે તો વાસણ ઉજળું દેખાય, પિત્તળનું વાસણ હોય, તાંબાનું વાસણ હોય, લાઇટ મારે કે નહીં, લીંબુના પાણીથી, એસિડથી. સોનાને જેમ ધોવે, એસિડ કરે, ગેરું લગાડે તો કેમ લાઇટ વધારે પકડે, એમ હીરો તૈયાર કર્યા પછી પણ એને પોલિશ કરે છે વેચતા પહેલા, એટલે જોનાર જરા અંજાય, બહુ સારી ચીજ એમ લાગે. પણ રફને સમજવી તો બહુ અઘરી વાત છે. હવે જે રફને સમજે છે, બહુ ઝીણી નજર હોય છે કે આ કાંકરો છે, એનું કટિંગ કરે ત્યારે આટલી સાઈઝનો હીરો આમાંથી નીકળે. આવું કટિંગ થાય અને આવો હીરો થાય, એ આટલા કેરેટનો થાય, આવા દેખાવનો થાય, એમાં જુદા જુદા દેખાવ છે. માર્કિસના આવે છે, ચોરસ આવે છે. તમે હમણાં જોઈએ ચોરસ જોયા, 5-5 કેરેટના થાય, હાલ ચોરસ, ચોરસ હીરો શેમાં કામમાં આવે? તો કે કાનના મૂટિયા બને છે, આને કાનમાં પહેરાય છે. આ ચોરસ આવડો ચોરસ હીરો હતો, 5 કેરેટનો એક જોડીના 75.5 લાખ થાય બે હીરાનાથી. બે કાનમાં તો બે કાનમાં પહેરે ને, 2.5 લાખનો 1 કેરેટ હતો, 10 કેરેટના 75.5 લાખ થાય છે. ત્યાં કાનના બુટિયા 75.5 લાખના. તો એમાં એ લોકો એમાંથી નક્કી કરે કે આમાંથી કેવો બનશે હીરો. એટલે બધો આ ત્રિકોણીઓ બને છે એવું જ નથી, હીરામાં ઘાટ છે પાછા, શું લંબચોરસ, લંબગોળ, ચોરસ, એવા ઘણા ઘાટ છે. સિંગલ કટ, ડબલ કટ, એવું ઘણું છે. તો એ રફની અંદર એને હીરો દેખાય એવો. હવે હતો એ દેખાણો કે નહોતો એ દેખાણો, એ રફની અંદર જે પ્રકારનો હીરો બનાવવા એ માગે છે એવું એને પહેલાં દેખાઈ જાય છે. એનું પૂરું ક્લિયર પિક્ચર આવે છે, પછી એ હીરાને ઘડવામાં આવે છે ઘંટી. પણ અંદર હીરો હતો કે નહોતો એમ આપણને અહીંયા જ્ઞાન જાણે છે, એમ જ્ઞાન જાણે છે એમ સમજાય છે. ક્યાં સમજાય છે? જ્ઞાનમાં. જ્ઞાનમાં એમ સમજાય છે, જ્ઞાન જાણે છે. પછી બીજો જ્ઞાનમાં એમ અનુભવાય છે કે જ્ઞાન અનુભવાય છે એ પ્રગટ પર્યાયમાં છે. તો હીરાનો પ્રકાશ બહાર આવ્યો રફનું રફપણું કાઢીને ફાઇનપણું થયું, ત્યારે રફમાંથી ફાઇન થયું એ શું એમ આવરણ ખસ્યું પર્યાયમાં, એટલે તેજ બહાર આવ્યો એનો, ચૈતન્યનું તેજ બહાર આવ્યું. એ ચૈતન્યના તેજ ઉપરથી અંદરનું તેજ કેવું છે એ સમજવાનો વિષય છે. જે જ્ઞાનીઓ છે અંતર્મુખ થઈને પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે એ એમ કહે છે કે અંતરંગમાં મારું સ્વરૂપ સદાય જોવામાં આવે છે, અનુભવ ગોચર થાય છે કે આવું મારું સ્વરૂપ છે. ગુરુદેવ શ્રીની ભાષામાં કહીએ તો કેવળ જ્ઞાનમાં જેવો આત્મા સર્વજ્ઞ પરમાત્માએ જોયો એવો જ આત્મા ચોથા ગુણ સ્થાને ચકલા દેડકાને અનુભવ ગોચર થાય છે, એવો જ અનુભવ ગોચર થાય છે. કેટલો બધો સ્પષ્ટ છે, ચોથા ગુણ સ્થાનવાળાને પછી ભલે ચકલું દેડકું હોય કે માણસ હોય, ન થાય ચકલા દેડકાને અનુભવ થાય કે ન થાય, ચોથું ગુણ સ્થાન આવે કે ન આવે, પાંચમું આવે ચોથું, એવો એવો સ્પષ્ટ અનુભવમાં આવે. કેમ કે એ ચીજ પોતે જ પ્રકાશમાન ચીજ છે, એ ચીજ પોતે જ પર્યાયમાં પ્રકાશી છે. ચીજ પોતે જ પ્રગટ થઈ છે, કેરીની ગોટલીમાં આખો આંબો અને હજારો કેરીઓ જોવે એ ગોટલી વાવે, કોણ વાવે? કેરીની ગોટલી વાવે કોણ? એમાં એને આંબો અને કેરીઓ લટકતી દેખાય ત્યારે વાવે ને, એમને વાવે. એવું સત્વ અંદર પડ્યું છે ગોટલીની અંદર, એવું સત્વ પડ્યું છે કે મોટો ભેગુર આંબો થશે, હજારો કેરીઓ લટકતી હશે ને મોટી મોટી કેરીઓ હશે, અને દરેક કેરીની અંદર હજારો ગોટલીઓ અંદર મળશે પાછી. એવું સત્વ અંદર પડ્યું છે. જે સત્તામાં એવું સત્વ પડ્યું છે એ સત્તા પોતે જ નિજ સ્વરૂપ છે, એવો અનુભવ તે સમ્યક અનુભવ છે, એવો અનુભવ તે સમ્યક અનુભવ છે. એટલે એ અનુભવને અને વસ્તુને કહેવા માટે આચાર્યોએ પોતાના સામર્થ્યથી ભાષા પ્રયોગ તો કર્યો છે, પણ ભાષા ભાષા છે, ભાવ ભાવ છે, અને ભાવનો વિષય વસ્તુ તે વસ્તુ છે. આત્મા વ્યાખ્યેય છે, વાણી છે તે તેની વ્યાખ્યા છે, વાણી છે તે વ્યાખ્યા છે, આત્મા વ્યાખ્યેય છે. અનુભવ પ્રકાશમાં આવું બધું લખ્યું છે. એવો વાચક વાચ્ય નિયોગ છે, એ વાચક ઉપરથી વાચ્ય સધાય છે. શરત એક પાત્રતા જોઈએ, યોગ્યતા જોઈએ, યોગ્યતા વિના બધું નકામું છે. એટલે જ્ઞાનીઓ એમ કહે છે કે કે અમને તો આત્મા અંતરંગમાં સદાય પ્રકાશમાનને પ્રગટ જ છે, અમારે પ્રગટ કરવાનો સવાલ નથી રહેતો. અમને તો અમારો આત્મા પ્રગટ જ દેખાય છે, કેમ કે કાયમ પ્રગટ જ હતો. એ તો મોઢું ફેરવું હતું એટલે મને ખબર નહોતી, આખી વસ્તુ તો પ્રગટ જ હતી. ઉપયોગ થયા પછી પરિણતિ થાય, કેમ કે પરિણતિ થવાનો સિદ્ધાંત એવો છે કે તીવ્ર રસે કરીને પરિણતિ થાય. તો જે ઉપયોગ આત્માનો થાય છે, જેને શુદ્ધ ઉપયોગ કહેવાય છે, સાક્ષાત્કાર કહેવાય છે, એ તીવ્ર રસ વિનાનો થાય. આત્માનો તીવ્ર રસ આવે ત્યારે અનુભવ આવે, ત્યાં સુધી અનુભવ ન આવે. એ તીવ્ર રસને લઈને પરિણતિ થાય છે. તીવ્ર રસ એટલે ઘણો રસ. ઘણો રસ એટલે શું? કે જેનો રસ હોય ત્યાં લીનતા થઈ જાય અને સમય કેટલો જાય એનો ખ્યાલ ન રહે. લગ્ન હોય, ધૂન હોય, બધું હોય. રસ હોય ત્યારે બધું હોય, એ બધું બધા પરિણામોનું કોઓર્ડિનેશન થાય છે રસ હોય ત્યારે.
પણ
બધા ગુણોની પરિણતિને લબ્ધિ નથી કહેવાતી. જ્ઞાન દર્શન બે જ ગુણના પરિણતિને લબ્ધિ કહેવાય છે. કેમ કે એમાં લબ્ધ ઉપયોગાત્મક પણ છે, માટે ઉપયોગ અને લબ્ધ, લબ્ધ અને ઉપયોગ એમાં બે ભેદ પડે છે પરિણામમાં, જ્ઞાનમાં ને દર્શનમાં. બીજા ગુણોમાં ભેદ નથી પડતા એટલે એને લબ્ધિ કહેવાય છે. લબ્ધિપૂર્વક પણ હોય અને ઉપયોગપૂર્વક પણ હોય, બે થાય. ક્યારેક ક્યારેક ઉપયોગ થાય. લબ્ધિ નિરંતર હોય, લબ્ધિ નિરંતર હોય, પણ એ પણ પરિણામનો જ એક અંશ છે. સતત હોવા છતાં, સમય સમય કરીને સતત છે, એ પર્યાયનો અંતરંગ છે. ઉપયોગ છે એ પર્યાયનો બહિરંગ છે. પર્યાયમાં ને પર્યાયમાં અંતરંગ ને બહિરંગ છે. પછી વસ્તુમાં અંતરંગ ને બહિરંગ છે એ સ્વભાવ છે, અંતરંગ છે, અને પ્રગટ પર્યાય છે તે બહિરંગ છે. શબ્દ એના એ છે, વિષય બદલાય છે ત્યાં. અહીંયા કે છે કેવો છે આત્મા અથવા જ્ઞાન સ્વભાવી આત્મા, કે વિશ્વની ઉપર તરતો છે. પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી, ઉદ્યોતપણું પણ પ્રત્યક્ષ છે એમ કે છે. પ્રત્યક્ષ ઉદ્યોગપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન છે. બહુ અનુભવી ભાષા છે આ બધી. અવિનશ્વર છે એટલે પોતાનું શાશ્વતપણું, સ્વતઃ સિદ્ધપણું, પોતાની મેળે જ પ્રાપ્ત છે, કોઈથી નહીં. સ્વતઃ સિદ્ધપણું અને પરમાર્થ સત છે, વાસ્તવિક એનું હોવાપણું છે, કોઈ હવાઈ કિલ્લો નથી, એવો ભગવાન જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાન સ્વભાવને ભગવાન કહ્યો છે. ભોગ એટલે પવિત્રતા, પવિત્ર એવો જ્ઞાન સ્વભાવ છે. આ રીતે એક નિશ્ચય સ્તુતિ તો આ પ્રકારે થઈ. તીર્થંકર દેવની નિશ્ચય સ્તુતિ એક તો આ પ્રકારે જીતેન્દ્રિય થવાથી થઈ, જે જીતેન્દ્રિય થયો એને તીર્થંકર દેવે એમ કહ્યું કે આને મારી સ્તુતિ કરી, કેમ કે એને આજ્ઞા પાલન કર્યું. ભગવાનની શું આજ્ઞા હતી તીર્થંકર દેવની? કે તું જીતેન્દ્રિય થા, મોહ તોડીને તું જીતેન્દ્રિય થા, એ આજ્ઞા અનુસાર પરિણમન કર્યું એટલે આજ્ઞાનું પાલન કર્યું ત્યારે એ જીતેન્દ્રિય જીન થયો, ત્યારે એને ભગવાન જ્ઞાન સ્વભાવ છે એમ કહ્યું અને એની સ્તુતિ, એને સ્તુતિ કરી એમ ભગવાને સ્વીકાર્યું. ઘણી સ્તુતિ મુખેથી કરે બોલીને, ઘણી સ્તુતિ કરે પણ જો જીવ મોહને ન તોડે તો ભગવાન એની સ્તુતિનો સ્વીકાર કરતા નથી. હું તારી સ્તુતિ નથી સ્વીકારતો, કેમ કે સ્તુતિમાં તું મારા ગુણાનું વાત કરતો હતો પણ તું બોલે છો કંઈક ને હાલે છો કંઈક, એ નહીં ચાલે. મોહને તોડતો તો તારી સ્તુતિ અમે બરાબર સ્વીકાર કરી લઈશું, માન્ય કરશું, નહીતર નહીં સ્વીકારીએ. જીતેન્દ્રિય થયો ત્યારે, નહીતર એમના જ્ઞાનમાં આપણે નાપાસ છીએ, પાસ નથી એમ કે છે. જો મોહનો અભાવ ન કરી શકાય તો ભગવાનના જ્ઞાનમાં નાપાસ છીએ, કે સ્વીકારતા નથી, સ્તુતિને સ્વીકારતા નથી એમ કેવું છે. ગાય બજાવે માટે સ્તુતિ કરી છે એમ નથી, મોહ તોડ્યો છો કે નહીં વાત કરો એમ કે છે. એવી આ બીજા પ્રકારની વાત છે, સમયસાર ગ્રંથ છે ને, વાત જ બીજા પ્રકારે લે છે. જ્ઞેય તો દ્રવ્યેન્દ્રિયો છે, ભાવેન્દ્રિયો પણ જ્ઞેય છે, તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો એ બધા જ્ઞેય છે. એટલે એક ખાતામાં ગયા, ત્રણેય એક ખાતામાં ગયા, અને જ્ઞાયક બીજા ખાતામાં પોતે, એક બાજુ જ્ઞાયક પોતે, બીજી બાજુ દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો અને એના વિષયો, એમ પોતે અને પર એ બંનેનું અનુભવન, એકમેકપણે અનુભવન થતું હતું, બંનેનું એકપણે અનુભવન વિષયોની આસક્તતાથી એક જેવું થતું હતું, વિષયો પ્રત્યે આસક્તિ હોવાથી એક જેવું થતું હતું. આસક્તિ ક્યારે થાય છે? સુખ બુદ્ધિ હોય ત્યારે, મિત્ર આસક્તિ ન થાય. જેમાં જેને સુખ બુદ્ધિ, સુખનો અભિપ્રાય, એમાં એને આસક્તિ થયા વિના એ આસક્તતાથી એક જેવું થતું હતું. વેદ જ્ઞાનથી ભિન્ન પણ જાણ્યું, વેદ જ્ઞાન પૂર્વક ભિન્ન પણ જાણ્યું અથવા ભિન્ન પણ અનુભવ્યું ત્યારે તે જ્ઞેયજ્ઞાયક શંકર દોષ દૂર થયો એમ અહીં જાણવું. આ પ્રકારે એક સ્તુતિ થાય છે નિશ્ચયથી તીર્થંકર ભગવાનની. હવે ભાવ્ય ભાવક શંકર દોષ કરીને સ્તુતિ કહે છે, બીજા પ્રકારની સ્તુતિ. એમાં પણ મોહને તોડવાની જ વાત છે, પણ મોહ શબ્દથી જ લીધું છે એમાં ક્યાંથી. જો મોહમ તું જીનિતા, નાણ સાહવમ અધિયમ મુણદી આદમ, તમ જીદમોહમ સાહુ પરમઠીય વ્યાયણ યા વેંતી. થી મોહ જ્ઞાન સ્વભાવથી જે અધિક જાણે આત્મને પરમાર્થ ના દુદિત મોહી કરે. જે મુનિ ગાથાર્થ છે આ 32મી ગાથા છે. જે મુનિ મોહને જીતીને પોતાના આત્માને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યોથી અધિક જાણે છે તે મુનિને પરમાર્થના જાણનારાઓ જીત મોહ કહે છે. મોહને જીત્યો, પહેલા ઇન્દ્રિયોને જીતી, એમાં પણ મોહને જીતતા જેવો જીતવાથી જ ઇન્દ્રિયો જીતાય છે. હવે અહીંયા સિદ્ધિ મોહની વાત લીધી, કેમ કે મોહ બે પ્રકારના છે, એક દર્શન મોહ અને એક ચારિત્ર મોહ. તો કે બેયને જીતવાની વાત છે અને બેયને એક જ પ્રકારે જીતાય છે, જ્ઞાન સ્વભાવના અવલંબન વડે. ઉપાયમાં બે પ્રકાર નથી, સાધન એક જ છે, સાધ્ય પણ એક જ છે. સામે જેને જીતવા છે એના પ્રકાર ભલે ગમે તેટલા હોય, એક જ શસ્ત્રથી બધાને સાથે લડાઈ થાય છે, એટલી સગવડ છે.
આમાં
બે વિજ્ઞાન એક જ સાધન, પુરુષાર્થની પદ્ધતિ એક જ પ્રકારની છે, સ્વરૂપનું અવલંબન લેવું તે. પછી ગુણ ભેદથી શબ્દો અનેક આવે, અથવા એક જ ગુણને અનેક શબ્દોથી ભાષામાં કહેવાય. જે રીત છે એ તો એક જ રીત છે, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પંથ એટલે માર્ગ, ઉપાય, રીત એક જ પ્રકાર છે. સાધ્ય છે, આત્મા છે, પોતાનું સ્વરૂપ સાધ્ય છે. સાધન છે એ બે જ્ઞાન છે, પુરુષાર્થ છે બે જ્ઞાન. બસ સામે વિભાવોના પ્રકાર અનેક છે, જ્ઞેયોના પ્રકાર અનેક છે. શરીર જેને જે મળ્યું તે શરીરના પ્રકારો અનેક છે. કોઈ મનુષ્ય છે, કોઈ સ્ત્રી છે, કોઈ નારકી છે, કોઈ દેવ છે, ગમે તે હોય. જે આત્મા ભેદ જ્ઞાન કરે અને સ્વરૂપને સાધે તે બધાને જીતી દે છે. મોહને પણ જીતે છે, ઇન્દ્રિયોને પણ જીતે છે, ને પદાર્થોને પણ જીતે છે, બધું એમાં આવું. ટીકા. મોહ કર્મ છે, અહીંયા દ્રવ્ય કર્મની પહેલા વાત લે છે. પરમાણુ છે ને, એમાં પ્રકૃતિઓ અનેક જાતની છે. મુખ્ય 8 પ્રકૃતિ લીધી છે, જ્ઞાનાવરણી, દર્શનાવરણ, મોહની, આયુ મોહની અને અંતરાય, 4 ઘાતી, 4 અઘાતી, નામ, ગોત્ર, આયુષ અને વેદની. એ 8ની અંદર સૌથી બળવાન અને મુખ્ય પ્રકૃતિ હોય તો તે મોહ છે. કર્મ અનંત પ્રકારના, એ પ્રકારને પ્રકૃતિ એવું નામ આપ્યું છે. પ્રકારનું નામ જ પ્રકૃતિ છે, પ્રકૃતિનું નામ પ્રકાર છે. આમાં આ પ્રકાર, આમાં આ પ્રકાર, આમાં આ પ્રકાર, એને પ્રકૃતિ કહે છે. કર્મ અનંત પ્રકારના, અનંત કર્મની પ્રકૃતિઓ છે, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહની ઘણાય તે કહો પાઠ. એક પદની અંદર કેટલી વાત લીધી. દુશ્મનનું સૈન્ય છે કર્મના, કર્મરૂપી દુશ્મનનું સૈન્ય કેટલું છે અનંત છે એની અંદર કર્મ. પ્રકૃતિ અનંત છે અને પરમાણુ એ અનંત છે. પરમાણુ તો અનંત આનંદ છે, એક પ્રકૃતિમાં આનંદ પરમાણુ હોય છે, એવી અનંત પ્રકૃતિ. એની સામે પોતે એકલો છે. ઓકે, બધાને હણી શકે કે હા હણી શકે, એકલો બધાને ભારે પડે. એકલો છે એ બધાને ભારે પડે એવો છે, પણ કામ પદ્ધતિથી કરવું પડે. તો કે આમાં મુખ્ય કોણ છે, આખા સૈન્યનો રાજા કોણ છે? તો કે હું. તો કે એને જ મારો ને, પછી સૈન્ય ઊભું રહેશે નહીં, ભાગવા માંડશે. એની પદ્ધતિ છે. મોહને પડતો મૂકે અને બીજું કર્યા કરે, અને મોહની સામે જોવે ને કેટલો વિધો કેટલો ઘટ્યો, એ તો ધ્યાન જ ન આપે. શું કામ લાગે? એવી રીતે કર્મનો અભાવ થઈને મોક્ષ નથી થતો. મોક્ષ તો નિષ્કર્મ દશા છે, અને ત્યાં પહોંચવાની એક પદ્ધતિ છે, એ પદ્ધતિ અનુસાર કામ થાય, એ વાત અહીંયા કહે છે. એ જે મોહ કર્મ છે એ ફળ દેવાનું એનામાં સામર્થ્ય છે, એટલે અનુભવ શક્તિ, અનુભાગ શક્તિ છે. ફળ દેવાની શક્તિને અનુભાગ કહે છે. શું કહે છે? અનુભાગ છે. અનુભાગ શાસ્ત્ર ભાષા છે. સાદી ભાષામાં એને રસ કહે છે. શું કહે છે? રસ કહે છે. જીવનો મોહ ભાવ છે તીવ્ર રસ વાળો, એને પણ અનુભાગ કહે છે. પણ એ ભાવ અનુભાગ છે. એના વડે તીવ્ર રસ વાળું જે મોહની કર્મ બંધાય એને દ્રવ્ય અનુભાગ કહે છે. નામ બે નો અનુભાગ જ છે. બે નું નામ કર્મ છે, એકનું નામ ભાવ કર્મ, એકનું નામ દ્રવ્ય કર્મ. બંનેમાં ચાર ભેદ છે, પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ ને અનુભાગ. એક કર્મ ને ચાર ચાર ચારે પડખેથી ભગવાને જોયું છે. કર્ણાનુયોગમાં કર્મને ચારે પડખેથી ભગવાને કર્ણાનુયોગની અંદર બતાવ્યું છે કે જો ભાઈ એની અંદર પ્રકૃતિ હોય છે, એ કર્મનો પરમાણુનો જથ્થો પણ હોય છે, એનો ફળ દેવાની શક્તિ પણ હોય છે. એટલે જેમ કોઈ મરચું તીખું હોય ને કોઈ મોળું હોય, પણ મરચાનો સ્વભાવ શું? તીખાશ. તીખાશ એ મરચાનો સ્વભાવ છે. કોઈ પરમાણુમાં ફળ દેવાનું સામર્થ્ય વધારે હોય તો શેરડીઓ મરચું બહુ તીખું હોય, જીભને અડે તો આગ લાગે. અને કોઈ એક ધારા 100 ગ્રામ ખાઈ જાય, એવા હોય છે કે નહીં? કઈ નહીં, કલ્પના જ હોય છે. મને કઈ થાય નહીં, બસ બીજું કઈ નહીં. એ કલ્પના દ્રઢ થઈ ગઈ પછી કઈ વાંધો નહીં. અને હું તીખું ખાઈ શકું નહીં, એમાં જરાક તીખું આવે તો રાત ના ખાય. કલ્પના કોન્સેપ્ટ છે, બીજું કઈ નથી. સ્વાદ તો સ્વાદ છે, બળવાન કે નબળો, એને અનુભાગ કહે છે. જેમાં જેનો ફળ દેવાની શક્તિ વધારે એને અનુભાગ કહે છે. મોહનો મોહ કર્મ છે તેમાં ફળ દેવાની શક્તિ સામર્થ્ય છે, તેના વડે તે પ્રગટ ઉદયરૂપ થાય છે, ત્યારે તે ભાવકપણે ઉદયરૂપ થાય છે. અને તેના અનુસરે એટલે એને અવલંબીને જેની પ્રવૃત્તિ છે એવો જે પોતાનો આત્મા, તે મોહ કર્મનું ભાવ્ય છે. કર્મનો ઉદય ભાવક છે અને આત્મા એનું ભાવ્ય છે. ભાવ્ય એટલે ભાવવા યોગ્ય. મોહ કર્મના ઉદયને શું ભાવે છે? આત્માનો ભાવ્ય આત્માનો ભોળો ભાવ છે ને એને ભાવે છે, એમ છે. ઠીક,
આત્માને ભાવે છે એમ કે
અહીંયા એમ કેવું છે, થોડો વ્યૂ પોઈન્ટ જુદો છે અહીંયા, કે દર્શન મોહનો ઉદય આવે ને, મોહની કર્મનો, જે મોહની કર્મમુખી છે એમાં પણ બે ભેદ છે. કર્મ મોહની ભેદ બે, દર્શન ચારિત્ર નામ, એક દર્શન મોહ અને એક ચારિત્ર નામ. હણે બોધ દર્શન મોહને કોણ હરે, ઉપદેશ બોધ જ્ઞાન, આત્માનું જ્ઞાન એક દર્શન મોહને હણે. હણે બોધ વિતરાગતા, વિતરાગતા કોને હણે, ચારિત્ર મોહને. અચૂક ઉપાય આમ, આ એનો રામબાણ ઉપાય છે. આત્મજ્ઞાન છે દર્શન મોહને હણે, વિતરાગતા છે ચારિત્ર મોહને હણે, આ એનો અચૂક ઉપાય છે. અચૂક એટલે વિધાઉટ ફેલ્યોર. જ્ઞાન ઉત્પન્ન થાય ને દર્શન મોહ ન હણાય એવું કોઈ દિવસ બને નહીં, અને દર્શન મોહનો ઉદય થાય અને જ્ઞાનમાં ભ્રાંતિ થઈને દર્શન મોહની ઉત્પત્તિ જીવના પરિણામમાં થયા વિના એવું એનામાં બળવાન પણ થાય, જ્ઞાનને ભ્રાંતિયુક્ત કરી દે છે. એટલે અહીંયા પરમાણુને ભાવક કયો છે ને આત્માને ભાવ્ય કયો છે, કેમ કે આત્મા એનાથી ભવાઈ જાય છે. જેમ એક ખાદ્ય પદાર્થ છે અને બીજો ખાનારો છે, એમ આત્મા ભાવ્ય છે, કર્મનો મોહ કર્મનો ઉદય એનું ભાવક છે, એમ કે છે. આવા અનંત ગુણના સામર્થવાળા આત્માનો કોળિયો કરી જાય છે એકવાર, અને નિગો દૂધી ઢસડીને લઈ જાય છે. મોહનું સામર્થ્ય કાંઈ જેવું તેવું નથી, વિષયની ગંભીરતા બતાવે છે. શું બતાવું છે, વિષયની ગંભીરતા બતાવી, તું ગફલતમાં નહીં રહેતો, એમ કે છે. વાત બહુ ગંભીર છે, ગફલતમાં રહેવા જેવું નથી, એવી જરા વાત છે. એવા ભાવક ભાવ્યને ભેદ જ્ઞાનના બળ વડે દૂરથી જ પાછો વળાવવાથી, મોહને દૂરથી જ વળાવવો પડે, આવવા ન દેવાય. આગે છે જેને ભગાડવાનો હોય છે, એ કેવી રીતે આપણે તારા વિસ્તાર કરશો, એ રીતે બળપૂર્વક, એટલે મોહ પુરુષાર્થથી મોહનો તિરસ્કાર કરીને સમસ્ત ભાવે ભાવક શંકર દોષ દૂર થવાથી એકત્વમાં ટંકોત્કીર્ણ અને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યના સ્વભાવથી થતા સર્વન્ય ભાવોથી પરમાર્થથી જુદા એવા પોતા આત્માના આત્માને જે અનુભવે છે તે નિશ્ચયથી જીતમોહ જીન છે. અહીંયા પણ જીતમોહ જીન કયો છે, વિસ્તાર કરશો.
Yeah.